તારીખ 3/5/1998 શ્રી સમયસાર ગાથા 15 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 315
આપણે જે સ્વાધ્યાય ચાલ્યો જે રીતે એક વાત સ્પષ્ટ થઈ કે જ્ઞેયોની આસક્તિ છે એ જ્ઞાન વિશેષને તિરોભૂત કરવા દેતી નથી અને જ્ઞાન સામાન્યને આવિર્ભાવ કરવા દેતી નથી. તો આસક્તિની સામે પ્રતિપક્ષના પરિણામ ક્યાં છે? ઉદાસીનતાના, વિરક્તિના. જો ઉદાસીનતા હોય તો જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરી શકાય. પછી કેવી રીતે કરવું એ પછીનો વિષય છે અને એ તો વિસ્તાર, એનો તો વિસ્તાર કરવા માગે છે આચાર્યદેવ. પણ ઉપર આપણે જે સ્વાધ્યાય ચાલી ગયો એમાં એ વિષય ચાલ્યો કે જેના પરિણામ સુખબુદ્ધિએ બાહ્ય પદાર્થ પ્રત્યે ખેંચાય છે તે પોતાના જ્ઞાનનો અનુભવ કરી શકતા નથી. અને જ્યાં સુધી પોતાનો અનુભવ ન કરે, જ્ઞાન પોતાનો અનુભવ ન કરે ત્યાં સુધી પરિભ્રમણ ના મટે. જ્ઞાન પોતાનો અનુભવ કરે છે અને જ્ઞાન પોતાનો અનુભવ નથી કરતું એમાં પરિસ્થિતિ એ છે કે પરમા નિજબુદ્ધિ છે એટલે જ્ઞાન પોતાનો અનુભવ કરતું નથી અને પરિભ્રમણ ઉભું રહે છે. જ્ઞાન પોતાનો અનુભવ ક્યારે કરે છે કે નિજમાં નિજ બુદ્ધિ થાય છે ત્યારે પોતાનો અનુભવ કરે છે અને પરિભ્રમણ ટળે છે. આમ સ્પષ્ટ થાય છે. હવે જ્યારે આત્મામાં પોતાપણાની બુદ્ધિ થાય ત્યારે કેવી રીતે જ્ઞાન કામ કરે એનું પૃથ્થકરણ અહીંયા કર્યું છે દ્રષ્ટાંત આપીને કે જેમ અનેક તરહના શાક આદિ ભોજનોના સંબંધથી ઉપજેલ સામાન્ય લવણનો તિરોભાવ અને વિશેષ લવણના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે લવણ, લવણ એટલે મીઠું નમક, તેનો સ્વાદ અજ્ઞાની એટલે શાકના લોલુપ મનુષ્યોને આવે છે. સામાન્ય શું બને છે અત્યારે કે મીઠું તો ખારું છે, અનેક જાતના ભોજનની અંદર મીઠું વપરાય છે, ફરસાણ અને શાક દાળ વગેરે, ત્યારે આપણને દરેકનો સ્વાદ જુદો જુદો લાગે છે. તો એકલું ખારાપણું લાગતું નથી, જે લોલુપતાથી એટલે ટેસ્ટથી ખાય છે એને ફરસાણ ફરસાણનો ટેસ્ટ લાગે છે, શાકમાં શાકનો ટેસ્ટ લાગે છે, દાળમાં એ પ્રકારે અને માણસ જુદા જુદા સ્વાદ લે છે મીઠાના. પણ અન્યના સંબંધ રહિતપણાથી ઉપજેલ સામાન્યના આવિર્ભાવ અને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ લમણ એનો સ્વાદ ત્યાં આવતો નથી. વળી પરમાર્થથી જોવામાં આવે તે એકલા મીઠાનો સ્વાદ લ્યો, મીઠાનો સ્વાદ તો ખારો જ રહે છે, એમાં તો કઈ ફેર પડતો નથી. ફક્ત જે કોન્સેપ્ટ છે સ્વીકાર છે એમાં ફેર પડે છે. એકલું મીઠું તમે લ્યો અને એમાં તમને એમ લાગે છે આ બરાબર, આ બહુ સારું, આ બહુ સારું, આમાં બરાબર મીઠું છે, આ બરાબર છે. તમે એનો સ્વાદ લોલુપતાથી લ્યો છો, ટેસ્ટથી લ્યો છો. આખરમાં તો મીઠું તો મીઠું જ ખરા, પણ એ સ્વાદમાં આવેલું હોય છે. એથી કઈ મીઠાનો સ્વાદ થોડો બદલાઈ ગયો છે એમ કે છે કે નથી બદલાતો, એ તો મીઠું તો મીઠું જ રહે છે. પણ ત્યાં આસક્તિ ઉભી થાય છે. જો એકલું ખારાપણું લક્ષમાં લેવામાં આવે તો આસક્તિ ઉભી થતી નથી. એ કેવી રીતે કે કોઈને એમ કે તમે આ આપણી 500 માણાની રસોઈ છે અને દાળ શાક જરાક ચાખી લ્યો. તમે રસોઈઓ તો આપણો હોશિયાર છે, પણ માણસની ભૂલ થઈ જાય, ત્યાં કોઈ ચીજ ડબલ પડી જાય, કાંઠા મૂકી રહી જાય નાખવી, ધ્યાન ન પણ રહે. એટલે કોઈ એક માણસને ચાખવા માટે આપણે મૂકીએ છીએ, તો એ બાબતમાં ચાખવામાં એક્સપર્ટ હોય એને આપણે મૂકીએ. ગમે એમનો 5 વર્ષના 10 વર્ષના છોકરાને નથી કહેતા તું ચાખી લે બરાબર છે ને શાક, એને સમજણ પડતી હોય. સમજણ પડતી હોય એનો અર્થ શું છે કે જ્યારે એ માણસ ચાખે છે ત્યારે એ જે જે પદાર્થોમાં એ મીઠું વાપર્યું છે એ પદાર્થના સ્વાદને ગૌણ કરીને લક્ષમાંથી હટાવીને ખારાપણું બરાબર છે કે નહીં એટલું તપાસે છે. જોકે એમાં તો ઘણી પૃથ્થકરણ કરીએ તો એનાલિસિસમાં તો ઘણી વાત આવે છે કે ખારાપણું જોવે છે એટલું જ નહીં, બીજા નાખેલા પદાર્થો તીખું ખાટું એ બધા જે બીજા પદાર્થો નાખ્યા અનેક જાતના એની સાથે ખારાપણાનો સુમેળ પણ બરાબર છે કે નહીં એને પણ જોવે છે, અને એ રીતે વધતું ઓછું છે કે નહીં એમ જોવે છે, કેસો પ્રમાણ છે એમ જોવે છે. નાની એટલું બધું કામ કરે છે. જ્યારે તપાસે ને ત્યારે એને આસક્તિના પરિણામ ન હોય, અને આસક્તિના પરિણામ હોય ત્યારે તપાસના પરિણામ ન હોય. અનુભવ કરી દીધો, જે દ્રષ્ટાંત આપ્યો છે એ અનુભવ સિદ્ધ આપ્યો છે, એટલા માટે બધા અનુભવથી સમજી શકે. જો આપણે તપાસવા જઈએ કે આની અંદર મીઠું બરાબર નાખ્યું છે કે નહીં, મરચું બરાબર નાખ્યું છે કે નહીં, તો એનો જે ટેસ્ટ લેવો છે એ ન લેવાય. અને દાળના હબડકા લ્યો ત્યારે એ ખારું ખાટું મીઠું કેટલું નાખ્યું છે એ પ્રકારે જ્ઞાનમાં કોઈ પ્રવૃત્તિ ન ચાલે. બે પ્રકારે જ્ઞાનમાં પ્રવૃત્તિ ચાલે છે, એક લોલુપતા સહિત અને એક લોલુપતા રહિત. લોલુપતા રહિત હોય તો જ તપાસી શકો તમે, લોલુપતામાં આવો તો તપાસવાનું વીયું જાય, છૂટી જાય. એવું જ જ્ઞાનમાં બને છે એમ કે છે.
આજે મીઠાઈ બનાવે છે ને લોકોને, તો લોલુપતા વખતે જે ધ્યાન બરાબર
પકડી લેશે કે નહીં, કેમ કે એને રોજ નું થયું, એને તો 360 દિવસ એ દુકાન ચલાવવાની છે જે ચીજ વેચે છે, એને તપાસવાનું જ રહ્યું બીજું કઈ નહીં. ઘરાક છે એ સ્વાદ લેવાનો છે, તો એને તપાસ નથી થવાની કે આમાં કેટલું નાખ્યું છે ને કેટલું નહીં. એવી જ રીતે જ્ઞાનની અંદર અનેક જ્ઞેયો પ્રતિબિંબિત થાય છે. આમાં તો બધી શાસ્ત્રીય ભાષા છે, આવિર્ભાવ, તિરોભાવ, આસક્તિ, જ્ઞેય, લુબ્ધતા, તો બહુ સાદી ભાષામાં આપણે કહીએ તો કે જ્ઞાનમાં તો સામેનું જ્ઞેયનું પ્રતિબિંબ પડે છે. જ્ઞાનને એને કાંઈ લેવા દેવા ખરે કે કાંઈ નહીં. જેમ ફોટાની અંદર સામા માણસ કેમેરાની અંદર ફિલ્મ છે એમાં સામા માણસનો ફોટો આવી જાય છે, સામા માણસને ફિલ્મને શું લેવા દેવા, એ કયો દે. ફિલ્મ બળી જાય તો સામા માણસને કાંઈ ન થાય, ને સામા માણસ મરી જાય તો ફિલ્મને કાંઈ ન થાય. સર્વનાશ થાય તો એકબીજાને કાંઈ લેવા દેવા નથી, તો પછી અમસ્તિત્વ લેવા દેવા ક્યાં રહે? એવું છે કે અહીંયા આંખના પડદા ઉપર સામે પ્રતિબિંબ આવે છે. એ પ્રતિબિંબ આવે છે ત્યારે એ સામેના પદાર્થને અને આ જ્ઞાનને કાંઈ લેવા દેવા છે નહીં. પણ એ જ્ઞાનને તપાસતો નથી, ક્યારે શું સંબંધ છે એ કઈ તપાસતો નથી. એને તો જોતા મેં ક્યાં ગમવા જ માંડે છે, ક્યાં અણગમો થવા માંડે છે. બે માંથી એક વાત ઉભી થાય છે, કાં સ્વામીજી એને ગમવા માંડે છે, ક્યાં અણગમો એને થાય. બે માંથી એક થાય છે, ઈષ્ટ કે અનિષ્ટ. હવે કઈ લેવા દેવા નહીં હોવા છતાં પણ જો સ્વામીજી નું ગમે થઈ જાય તો આ જ્ઞાન નું કઈ થવાનું નથી. અને જ્ઞાનમાં ફેરફાર થઈ ગયો તો જ્ઞેયમાં કઈ થવાનું નથી. જ્ઞાન બદલાય, ઉપયોગ બદલાઈ ગયો, બીજા જ્ઞેયને જાણવા માંડ્યો. પેલા ચીજને શું લેવા દેવા છે? સામેની ચીજને કઈ લેવા દેવા નથી. પણ જો પોતે જ્ઞાન ઉપર જ્ઞાનના અનુભવમાં તપાસણી મારે કે મને જ્ઞાનમાં શું અનુભવ થાય છે, તો જ્ઞાનનો એટલે આત્માનો અનુભવ થાય. અને જો જ્ઞેયોમાં આસક્ત થાય તો જ્ઞાનનો અનુભવ ન થાય. અંદર ને અંદર આ રમત છે કે તારા જ્ઞાનના પડદા ઉપર ગમે તે જ્ઞેય આવે, તું કેવી રીતે પરિણમે છો એ જો. કેમ કે આ પરિણમને ને તારી શાંતિ અશાંતિ ને સુખ દુઃખ ને સીધો સંબંધ છે. આ પરિણમને સંબંધ છે એની સાથે છે તારા સુખ દુઃખ ના પ્રયોજન સાથે સંબંધ છે. એટલે જો તું જ્ઞાનની તપાસણીમાં જ્ઞાનના અનુભવમાં ન રહીએ તે તો જ્ઞેયોમાં આસક્ત થઈને દુઃખી થયા વિના રહીશ નહીં, અશાંતિ ઉભી થશે. એ જ સંસાર. જ્ઞાનમાંથી શરીરને બહાર નીકળ્યો તે સંસરણ. સંસાર એટલે સંસારની વ્યાખ્યા શાસ્ત્રમાં શું કરે છે? સંસરણમ ઇતિ સંસાર. સરી જવું, જ્ઞાનાનુભવમાં નહીં રહેતા સરી જવું, બહાર નીકળી જવું, એનું નામ સંસાર. અને જ્ઞાનના અનુભવમાં રહેવું એટલે કઈ બંધન ન રહ્યું. તમારે કોઈ સંબંધ ન રહ્યો, કોઈ જ્ઞેય સાથેનો પ્રતિબંધ અથવા સંબંધ રહ્યો નહીં, સંબંધ છૂટી જશે. એ વાત કહેવા માંગે છે. સાદી ભાષામાં વાત આટલી જ છે. આચાર્ય દેવની ભાષામાં જોઈએ આપણે. એવી રીતે અનેક પ્રકારના જ્ઞેયોના આકારો સાથે મિશ્રરૂપણાથી ઉપજેલ સામાન્યના તિરોભાવ અને વિશેષ જ્ઞાનના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે જ્ઞાન, તે અજ્ઞાની જ્ઞેયલુબ્ધ જીવોને સ્વાદમાં આવે છે. ને એને તો શું લાગે છે? મને ગળ્યું લાગ્યું, સારું લાગ્યું. મને ગરમી લાગી, સારી ન લાગી. એ જ ગરમી પછી શિયાળામાં સારી લાગી, એ જ ઠંડી શિયાળામાં સારી ન લાગી. ઘરનું એર કન્ડિશન છે, પંખો છે, શિયાળામાં બંધ રાખવો પડે, નથી સારો લાગતો. ઉનાળામાં ચલાવો, સારું લાગે છે. તો એને જ્ઞેયની સાથે મિશ્ર પણ કરે છે. હવે કોઈ પદાર્થ કોઈ પદાર્થમાં મળતો નથી, પણ ભાવમાં મિશ્રણ થઈ ગયું એવી એક કલ્પના, કાલ્પનિક અનુભવ થાય છે. મિથ્યા અનુભવ થાય છે, કાલ્પનિક અનુભવ થાય છે, જૂઠો અનુભવ થાય છે. અને એને સંસરણ થવાનું કારણ થઈને આખો પરિભ્રમણનો સંસાર ઊભો કરાવે છે. જીવને સારું નરસું લાગ્યું એના ઉપર એને જ્ઞીઓમાં કેટલી વિવિધતાની ઈચ્છા કરી કે એક રંગ લ્યો તો એના હજારો શેડ. લખ્યું ને કોમ્પ્યુટરમાં કે ભાઈ મૂળ રંગ તો આટલા જ છે, ત્રણ રંગ બતાવે છે કઈ. હે, કેટલા શેડામાંથી ઉભો કરો કે 3000 શેડ ઉભા થાય છે. કેટલા? 3000 શેડ એમાંથી. આ નથી આ લોકો મેચિંગ કરતા પહેરાવ લોકો કપડાનો. કેટલા બધા શેડ હોય છે? એક વાદળી રંગ તો એનો આછા પાતળા કરીને એના 50 શેડ હોય. એમ ગણો તો કેટલા રંગ ને એના શેડ કેટલા પાર વગર. એ બધી વિવિધતા જ્ઞેયોની શેમાંથી થઈ? ઇષ્ટનિષ્ઠપણામાંથી. આ જોઈએ, આવું જોઈએ ને આવું ન જોઈએ, આવું જોઈએ આવું ન જોઈએ. એનું ફળ શું? એનું પરિણામ શું? કે પરિભ્રમણ ને અશાંતિ. ચોખ્ખી વાત આ છે. હવે જીવને ઉદાસીનતા આવે અને પોતાના જ્ઞાનમાં જ્ઞાનના અનુભવનો પ્રેક્ટિસ કરે, અભ્યાસ કરે, તો એ ખરેખર જ્ઞાનાભ્યાસ છે. જ્ઞાનમાં જ્ઞાનના અનુભવનો અભ્યાસ પ્રેક્ટિસ, તે જ્ઞાનાભ્યાસ છે. અને એ પ્રેક્ટિસ કેમ કરવી એવું સમજાવનાર શાસ્ત્રનો અભ્યાસ કરવો, તે વ્યવહારે જ્ઞાનાભ્યાસ છે. નિશ્ચય જ્ઞાનાભ્યાસ તો પ્રેક્ટિસ થાય જ છે. પછી એવું જે સમજાવનાર શાસ્ત્ર હોય એનું વાંચન શ્રવણ કરવું, તે વ્યવહારે દ્રવ્ય જ્ઞાનાભ્યાસ છે. ઓલો ભાવ જ્ઞાનાભ્યાસ છે. જો ભાવમાં જ્ઞાનાભ્યાસ ન થાય તો શાસ્ત્રનો કઈ અર્થ રહેતો નથી વાંચવાનો. કેમ કે શાસ્ત્ર તો એ જ્ઞાનાભ્યાસ કરાવવા માટેની વાત કરે છે. જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ, જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ કયો કે જ્ઞાનમાં જ્ઞાનનું વેદન કયો કે જ્ઞાનનું સ્વસંવેદન કયો? સ્વ એટલે પોતાનું, સ્વયંનું સ્વસંવેદન કયો? એક જ વાત છે. સત્પુરુષની વાણી કયો, શાસ્ત્ર કયો, બે એક જ વાત છે. કાલે ત્યાં પત્ર વાંચ્યો, પરમ દિવસે સાંજે વાંચ્યો, 166મો ગુરુપાડો લખ્યું છે કે સત્પુરુષના એક વાક્યમાં, પછી કોમા કરીને લખ્યું છે, એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે એ વાત કેમ હશે? વિચારતા કરી મૂક્યા છે. એક વાક્યમાં નહી, એક શબ્દમાં અનંત આગમ છે. નાની પુરુષ એક શબ્દ બોલે કે આ આત્મા, એટલે એમાં અનંત આગમ આવ્યા. કેમ કે આત્મામાંથી અનંત આગમ નીકળ્યા છે. અને એ આત્મા આત્માનો અનુભવ કરીને કહે છે. એમને આત્મા નથી કહેતો, પણ આત્માનો અનુભવ કરીને કહે છે. માટે આત્મામાં આનંદ અનંત આગમ છે, એટલે એના શબ્દમાં પણ અનંત આગમ છે. એવી રીતે વાત છે. કેમ શું છે? અભ્યાસ એટલે ખાલી અર્થ સમજે એવો અભ્યાસ નહીં. શાસ્ત્ર પણ સત્પુરુષની નાનીની જ વાણી છે, એને જ શાસ્ત્ર કહેવાય છે, એને જ આગમ કહેવાય છે. પણ એનું મૂલ્યાંકન કેટલું હોવું જોઈએ? એક શબ્દનું અનંત આગમ જેટલું. એમ કહીને શું કીધું એમણે? નાનીના એક શબ્દમાં અનંત આગમ છે એમ કહીને શું કીધું? કે તને અનંત આગમનું જે બહુમાન ને ભક્તિ ને મૂલ્યાંકન હોય, એટલું મૂલ્યાંકન તને જ્ઞાનીના એક શબ્દમાં આવવું. તો તને એ સત્પુરુષની વાણી પરિણમે શું થાય? જીવંત પરિણમન તો જીવતી વાત છે ને. પરિણમન પોતે સજીવન છે, સજીવન પણ છે એમાં. એટલે આ ગાથા છે એ કેવી રીતે સ્વાનુભવ કરવો, સ્વસંવેદન કરવું એની ગાથા છે, રીતની ગાથા છે, વિધિની. કે જ્ઞાનમાં જે કોઈ જ્ઞેયો આવે તે જ્ઞેયોનો વિચ્છેદ કરીને, એનો એને ગૌણ કરીને, એને લક્ષ્યમાંથી દૂર કરીને, માત્ર મને મારા જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ શું છે એટલું જ મારે પ્રયોજન છે. મારા જ્ઞાનમાં મને જ્ઞાનનો અનુભવ શું છે, વેદન શું છે, એની જ સાથે મારે પ્રયોજન છે. જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા જ્ઞેયાકારો સાથે મારે કાંઈ લેવા દેવા નથી, કેમ કે એ જ્ઞેયોમાંથી મને કાંઈ મળવાનું નથી ને એ જ્ઞેયોમાં હું જઈ શકું એમ નથી, જ્ઞેયો મારામાં આવી શકે એમ નથી. પરિસ્થિતિ ખુલ્લી છે, કોઈને કાંઈ મળતું હોય તો બતાવી દો, કાંઈ મળતું નથી. એ સ્વસંવેદન માં રહે છે, ગૌણ કરી નાખે છે ઉપસર્ગ ને. ઉપસર્ગ નું જે પ્રતિબિંબ પીડ્યું એને ગૌણ કરી નાખે છે. બસ આ ગૌણ કરતા આવડવું જોઈએ. ગૌણ ક્યારે થાય? એના ઉપરનો આસક્તિ ભાવ ન હોય ને, ઉદાસીન ભાવ હોય તો, ઉદાસીનતા હોય તો ગૌણ થાય. તમારી પાસે એક ચીજ વેચવાની છે, એના પાંચ ગ્રાહક એક સાથે આવ્યા, તમે એકને પકડશો ને ચારને છોડી દેશો ક્યારે? કે તમને જે ગ્રાહકની અંદર કસ લાગે ત્યારે. મુખ્ય ગૌણ કરતા આવડે છે કે નહીં? બીજા ઉપર તમે ધ્યાન નહીં આપો, દુર્લક્ષ કરશો, ધ્યાન નહીં દેતી, હાલતો થશે તો કે ભલે ને હાલતો થાય, વચ્ચે વિક્ષેપ પડતો મટશે. પ્રયોજન કેટલું બધું પકડાય છે ત્યાં. એમ કે કોઈ જ્ઞેયોથી મને સુખ થવાનું નથી, કોઈ જ્ઞેયોથી મને દુઃખ થવાનું નથી, એમ સમજીને એ જ્ઞેયોને લક્ષ્યમાંથી દૂર કરવા, જ્ઞેયો પ્રત્યે ઉદાસીનતા આપજો, તો જ તમારો પ્રયત્ન જ્ઞાનાનુભવમાં કામ કરે. નહીતર રોકે છે, નહીતર તમારા સ્વસંવેદનને આવિર્ભાવ થતું રોકે છે. કોણ? પરવેદન. જે કાંઈ પરવેદન છે એ તમને રોકે છે. પણ અન્ય જ્ઞેયોના સંયોગ રહિતપણાથી ઉપજેલ સામાન્યના આવિર્ભાવ, સામાન્યમાં શું છે? કોઈ જ્ઞેયનો સંબંધ જ નથી, સંયોગ જ નથી, કેમ કે ત્યાં પ્રતિબિંબ પડતો નથી. આમાં થયું છે શું? જ્ઞાનની એક પર્યાય છે, એ પર્યાયને બે અંગ છે, એક અંગમાં પ્રતિબિંબ પડે છે ને એક અંગમાં પ્રતિબિંબ નથી પડતો. જ્યાં પ્રતિબિંબ પડે છે ત્યાં પકડાણો, એટલે સામાન્યનો વેદનનો અનુભવ ગયો, જ્ઞાન વેદન ગયો હાથમાંથી. જો એને ગૌણ કરે તો જ્ઞાન વેદન સારી રીતે માલુમ પડે. ગૌણ ક્યારે કરે? કે એમાં સુખ દુઃખની કલ્પનાને નિશ્ચય ન હોય તો. જો સુખ દુઃખનો નિશ્ચય હોય તો ગૌણ કરી શકે.
એટલે બસમાં એવા
રાખીને જોવો તો હાલ જવાનું છે. એને ખબર નથી તમે જોવો છો કે નથી જોતા, એને કઈ ખબર નથી. એને ખબર છે, તમે કલ્પના કરો છો કે આ મને જોવું ગમે છે તો તમારો ઉપયોગ ત્યાં લાગેલો રહે છે. જેવું તમને જોવું ગમે એટલે ઉપયોગ ખેંચાવાનો ત્યાં. જેટલો ઉપયોગ ખેંચાય બારમાં એટલી અશાંતિ ઉભી થાય. અશાંતિ ઉત્પન્ન થવાનો નિયમ શું? કે જેટલા તમે બાર ખેંચાવ એટલી અશાંતિ ઉત્પન્ન થાય, જેટલા અંદર સમાવ એટલી શાંતિ. સીધી વાત આપી છે. ખેંચાણ કેમ થાય છે? કે તમારો નિશ્ચય ખોટો છે એટલે. ખેંચાણ બધાને થાય ને, કેવળ જ્ઞાની છે કેમ ખેંચાતા નથી? તો આખા લોકોને જોવે છે, બીજા પણ જોતા હોય છે, પણ બધા ખેંચાય છે એવું કઈ નથી. એ જ પિક્ચર જેને કોઈને જોવું ગમે છે ને, એ જ પિક્ચર કોઈને એમ લાગે છે કે આ મહાત્મા તો કંટાળો આવે એવી વાત છે, બંધ કરે તો સારું. થાય કે ન થાય? હે, એકને એમ થાય કે ચાલુ રહે તો સારું, એકને એમ થાય કે હા બંધ થાય તો સારું. રડે રડું ધડા દડી મારા મારીને ધમાધમી ખોટી ખોટી કર્યા કરે છે. સાવ ખોટી ખોટી બનાવટ જ હોય છે. ત્યાં કોઈને લોહી નીકળતું નથી. આટલા બધું મારા મારે છે ને લોહી નીકળતું દેખાડે તો કોઈને ખરેખર લોહી નીકળતો નથી. મરી ગયો દેખાડે તો એ મરતો નથી. પાછો મરે છે ભાઈ, બનાવટ જ કરે છે. અને એ બનાવટ કરે છે એમાં આપણે રાજી થઈશું. આપણે એક તો કોઈ બનાવટ કરી જાય ને આપણે રાજી થઈએ. બોલો, શાબાશી જ આપવી જોઈએ ને. હા, બ્લેક ના પૈસા દેવાના. કેવી પરિસ્થિતિ છે? અમેરિકામાં ગયા હતા, લોસ એન્જલસમાં યુનિવર્સલ સ્ટુડિયો છે. લોસ એન્જલસ છે ને, ડિઝનીલેન્ડ ત્યાં છે ને, યુનિવર્સલ સ્ટુડિયો ત્યાં જ છે, એક જ સિટીમાં છે. કેમ કેવી રીતે બનાવટ કરી છે તમને દેખાય? એમને દેખાડતા હતા કે અમે આવી રીતે બનાવટ કરીએ છીએ, આ પુલ આવી રીતે તૂટેલો દેખાડીએ છીએ, આવી રીતે પુલ ઉપરથી બસ પડી જાય છે એવું દેખાડીએ છીએ, કે આવી રીતે માણસ ઉપરથી પડતો દેખાડીએ છીએ. કાંઈ ઉપરથી પડતો નથી. હા, રિસ્ટ્રિક્શન છે. આવી રીતે માણસ મરી જતો દેખાડીએ છીએ, વાતમાં કાંઈ માન નથી. સંસારને દેખાઈ જતા ઓલા ઘડિયાળ નું બધું બધા ટ્રિક્સિન જ હોય છે. ટ્રિક્સિન કયો કે બનાવટ કયો? બીજું કઈ નથી. હાચું કરે તો મોંઘું જ પડી જાય ને, મરી જવું પડે હાચે હાચું. હાચે હાચું વાગે તો એટલું લોહી નીકળે તો હોસ્પિટલ ભેગા થવું પડે. બીજું તો કઈ હોતું જ નથી. પાછું જોનારને ખબર છે કે ખોટે ખોટું છે. મારા મારી થયું હોય, લોહી લુહાણ થઈ ગયું હોય, મને બીજી સેકન્ડે પાછો એને કાંઈ ન હોય, એમને લોહી લુહાણ એને લાગો ન હોય ને કાંઈ ન હોય ને તાકાય ન લીધા હોય ને કાંઈ ન હોય. એની પિક્ચરમાં બીજી સેકન્ડે એને હા વયો ને દેખાડે ચોખ્ખે ચોખ્ખો માને. આવું બધું છે. શું કેમાં ભૂલ થાય છે? સિદ્ધાંત શું છે? કે આસક્તિને લઈને ખબર પડતી નથી કે આપણને ક્યાં અશાંતિ થાય છે, આપણે ક્યાં છેતરાઈએ છીએ, એ આપણને ખબર પડતી નથી. અને પરિણામ બહુ ખરાબ આવે છે. જે ચાર ગતિનું પરિભ્રમણ છે અને એના જે અનંત દુઃખો છે એ દુઃખો ભોગવવાનો વારો આવે છે કે જે જીવને કોઈ વાતે મંજૂર નથી. ન ઈચ્છે છતાં એ દુઃખો આવી પડે છે. એનું કારણ કે એ દુઃખો કયા કારણથી આવે છે એની મૂળમાં પોતાને સમજણ હોતી નથી અને એ કારણો પોતે જ ઊભા કરેલા હોય છે. એ ઊભા કરેલા કારણો પોતે ભોગવે છે ત્યારે નારાજ થાય છે. ઊભા કરતી વખતે ખબર હોતી નથી કે આ તો પાયો તો મેં જ નાખ્યો છે, ઝાડ તો મેં જ વાવ્યું છે, હવે આ તો ફળ આવ્યું છે. શું કે છે, સામાન્યના આવિર્ભાવ અને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ જ્ઞાન તે અજ્ઞાની જીવોને જ્ઞેયલુબ્ધતાને કારણે સ્વાદમાં આવતું નથી, અનુભવમાં. સ્વાદમાં આવતું નથી એટલે અનુભવમાં આવતું નથી. વળી પરમાર્થી વિચારીએ તો એટલે કે ખરેખર વિચારીએ તો જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે અલુપ્ત જ્ઞાનીઓને તો જેમ સિંધવની ગાંગડી એટલે મીઠાની ગાંગડી, સિંધાલુણ એટલે મીઠો, અન્ય દ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ સંધવનો જ અનુભવ કરવામાં આવતા સર્વતઃ એટલે એકનું એક ક્ષારપણાને લીધે ક્ષારપણે સ્વાદમાં આવે છે. એટલું મીઠું ગાંગડી મોઢામાં નાખો તો એટલું ખારું જ આવવાનો, ખારાપણાનો જ અનુભવ થવાનો. જુઓ, એકલું મીઠું ખારું છે, કોઈ ખાય છે એટલું મીઠું? એટલું મીઠું કોઈ ખાતું નથી. કોઈ બુકડો મારે છે ચાલો આ ચપટું મીઠું ખાઈ લઈએ કે નહીં? કોઈ નહીં ખાય. પણ એ મીઠા વગરનો તમે એક મીઠાની રસોઈ તમે ના ખાઈ શકો. જો કલ્પના કેવી કામ કરે છે, રાંચીમાં 70 દિવસ મીઠા વગરનું ખાધું હતું. બધા નેચરોપેથીના ડોક્ટર મળી ગયા હતા, હું કહું એમ તમારે એટલા દિવસ કરવાનો. તો કે સવારે શું? તો કે કારેલાના કડવા રસનો એક ગ્લાસ પી જવાનો, ગટગટાવી જવાનો. ઓલ રાઈટ, ચાલો. હા, સવારમાં કડવાથી શરૂઆત થાય. 70 દિવસ કરાવ્યો એને કામ. હા, અને જમવાની અંદર બિલકુલ મીઠું નહીં, તેલ નહીં, ઘી નહીં અને ગળપણ નહીં, ખાંડ ને મીઠું બે નહીં, ગોળે નહીં, એટલું ફીકું ફીકું જ ખાવાનું. હવે જો તમે ખાવ તો ટેવાઈ જાઓ. એ કે હું તો વર્ષોથી નથી ખાતો, હું આમ જ રહું છું કે વર્ષોથી પોતે ડાક્ટર તમે, અને તબિયત એની બહુ સારી, 63 વર્ષની ઉંમરે 45 વર્ષનો લાગે મારે. થોડા દી ખાધા પછી ખબર નથી પડતી, પછી તો જરાક મીઠું નાખો તો બહુ ખારું લાગે. ટેવાઈ ગયા, સાયકોલોજીકલી ટેવાઈ ગયા તમે સ્વાદ લેતા. થોડુંક મીઠું લાગો તો મીઠું નાખો તો ખારું લાગે, વધારે ખારું લાગે. એકલું મીઠું કોઈ ખાતું નથી અને મીઠા વગર કોઈને હાલતું નથી, આ હાલત છે. જ્ઞાનમાં એ બીજી વાત છે. જો એકલા જ્ઞાનનો તમે અનુભવ કરો તો જ્ઞેયોની સામે તમે જોવાનું બંધ કરી દો. જેમ કેવળ જ્ઞાની જોતા નથી તેમ કેવળ જ્ઞાનીને અનંત જ્ઞેયો આખા જગતના જ્ઞેયો જ્ઞાન મેં જણાવવા છતાં એ સામું જોતા નથી. કેમ કે એમને એકલા જ્ઞાનનો જે સ્વાદ આવે છે એ એવો અમૃત જેવો સ્વાદ આવે છે કે એ સ્વાદ છોડીને એ જ્ઞેયોની સામે જો જુએ તો આકુલતાને અશાંતિને કસાયેલો સ્વાદ આવે, કસાય ઉભો થાય, સારા નરસાનો કસાય ઉભો થાય. સંસારી જીવને ખબર નથી કે જ્ઞાનનો સ્વાદ કેવો અમૃત જેવો છે. સંસારના જીવોને ખબર નથી કે એકલા જ્ઞાનનો સ્વાદ કેવો અમૃતમય છે. અમૃત જેવો સ્વાદ છે કે જે સ્વાદ આગળ નિયોના આવિર્ભાવથી ઉત્પન્ન થતું જ્ઞાનમાં તો હેરાન ગતિ અને આકુલતા જ લાગે એવો અમૃત જેવો સ્વાદ છે, તો ખબર નથી એટલે એ બાજુનો પ્રયત્ન કરતો નથી. અને જે એને સ્વાદ આવે છે એમાં જ હારા નરસાની કલ્પના કરીને ઘડીકા અને ઘડીકા ગળું ખાય તો હવે થોડું ખારું ખાઈ લ્યો, ખારું ખાતા ખાતા એમ થાય થોડુંક મીઠું ગળું ખાઈ લ્યો, એમાં ને એમાં ફેરાફેર કરે છે અને અશાંતિ ઉભી કરે છે. એમાં ને એમાં અશાંતિ ઉભી કરે છે કે બીજું કઈ થાય છે એમાંથી. જો શાંતિ જોતી હોય તો આમ કરે એમ કે છે કે જ્ઞાનીઓને તો અન્ય દ્રવ્યના સંયોગોનો વ્યવચ્છેદ કરીને કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતા. ત્યાં જ્ઞાનના શબ્દ આત્મા લઈ લીધો, કેમ કે જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. શ્રુત જ્ઞાન તે આત્મા જ છે એમ પહેલા થયું છે. એમ જેનો તું અનુભવ કરે છો એવું જે શ્રુત જ્ઞાન તે તો આત્મા જ છે એમ કે છે. જે અવલંબનનો વિષય ત્રિકાળી આત્મા છે એનો ક્યાં અનુભવ થાય છે? એ તો તને એનો આધાર મળે છે એટલી જ વાત છે. એ તો એક લક્ષણો વિષય થઈ પડે છે, સ્વાદનો વિષય નથી થતો. સ્વાદ તો જ્ઞાનનો જ આવે છે એમ કે છે. સિદ્ધ પદમાં કયો કે ચોથા ગુણ સ્થાને કયો, સ્વાદ તો જ્ઞાનનો જ આવે છે. અને એ જ્ઞાનનો સ્વાદ છે એ એવો સ્વાદ છે, એવો અનુભવ છે કે એ અનુભવની આગળ જગતના કોઈ પદાર્થનો સ્વાદ એને પછી ચડિયાતો લાગતો નથી. અધિકતા નો આવે ક્યાંય, ચારિત્રમો હોય ત્યાં સુધી બીજા પરિણામ દેખાય પણ એમાં અધિકતા નો આવે. અધિકતા આમાં જ રહી, કેમ કે આ સ્વાદ એને ફાયદો છે, અનુભવમાં લીધો છે. ત્યારે પ્રશ્ન એ થાય કે અનુભવમાં ન આવ્યું એમાં અમે શું કરીએ? અનુભવમાં એટલું જ્ઞાન આવ્યું નથી, એનો અમૃત જેવો સ્વાદ ચાખ્યો નથી, એટલે પછી એ બાજુનું આકર્ષણ થતું નથી. અને આ બાજુનું આકર્ષણ ઊભું છે, ગળ્યું ભાવે છે, ખારું ભાવે છે, ફલાણું ભાવે છે, શું એવું આકર્ષણ ઊભું થાય છે. હવે શું કરવું? તો કે એ આકર્ષણમાં તું કેટલો સુખી થયો એ પહેલા કે તું મને કેટલો સુખી છું. તો જો તું સુખી હોય તો સુખ માટે વલખા માર નહીં, સુખ માટે વલખા મારે છો એ જ બતાવે છે કે તું હજી સુખી થયો નથી. બરાબર છે? તો હવે તારે જો ખરેખર સુખ જોતું હોય તો જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળી અને બીજી પરિસ્થિતિ ઊભી કરવી એ વાત સમજી લે, ને સમજીને અમલીકરણ કર. તો ફેરફાર થઈ શકે એવું છે. અનંતા જીવો એવા ફેરફાર કર્યા છે, તું પણ કરી શકે એવો જ છો. હા, આચાર્ય દેવ ને ભગવાન સંબોધન કેવી રીતે કરે છે ખબર છે? હે ભવ્ય જીવ એમ કે છે. એટલે એમ કે તું તો લાયક છો ને, પછી શું કરવા તું કામ નથી કરતો? એને કઈ ધિકારતા નથી કે તું તો આવો છો ને તેવો છો ને, સમજતો નથી ને, મૂર્ખો છો ને ગધેડો છો એમ નથી કહેતા. તું તો ભવ્ય છો ને. ગુરુદેવ બહુ પ્રેમથી બોલતા હું કોઈ કહેવાય ભાઈ એમ કે હું નંબાવે ભાઈ, આ તારા સુખ ની વાત કરીએ છીએ, તારે કેમ સુખી થવું એની વાત કરીએ છીએ એમ કે. કેમ કે સુખી થયેલા એવા એ આત્માઓ મહાત્માઓ એવું ચાહે છે કે મારી જાતના સાધર્મી બધા આત્માઓ છે એ પણ આવા સુખી થાય તો સારું ને, એ શું કરવા બિચારા દુઃખી થવા જોઈએ? આ તો કઈ નહીં, જગતમાં માણસો બીજાને સુખી કરવા માટે પોતાના સુખ સાધન ઉપર કાપ મૂકે છે. દાન દેશે શું કરે છે ભાઈ? આ માણસને કપડાની જરૂર છે તો કપડા આપે, દવાની જરૂર છે તો દવા આપે, બરાબર? કેટલા પૈસા પોતાના ઓછા કરીને આપે છે ને, ત્યારે આમાં તો જ્ઞાનીઓને કઈ દેવાનું છે જ નહીં. વગર દીધે કેવાય પાછું જ્ઞાનદાન, ઊંચામાં ઊંચું દાન કહેવાય. શું જ્ઞાનદાન કહેવાય? ઊંચામાં ઊંચું જ્ઞાન, એના જેવું દાન નથી કોઈ એમ કહેવાય. પણ ખરેખર કઈ દેતા નથી, ઉલટાનું એમનું જ્ઞાન વધતું જાય છે. કોઈને જ્ઞાન આપે ત્યારે એમનું જ્ઞાન વધે છે, કેમ કે એ દ્વારા એ જ્ઞાન રસને ખૂંટે છે. શું કરે છે? એટલે એમને તો ડબલ કામ છે, એક તો બીજા એમના સાધર્મે આત્માઓ સુખી થાય એવી ભાવના પણ એમને ફળે છે, અને બીજી બાજુ પોતાનો જ્ઞાન રસ પણ વધે છે. ડબલ એક્શન છે એક સાથે, એટલે એ પ્રવૃત્તિ કરે છે. રાગંશ છે ત્યાં સુધી, પછી વિતરાગ થયા પછી તો કઈ પ્રવૃત્તિ નથી. મુમુક્ષુની ભૂમિકામાં સત્પુરુષનો ઉપકાર વધારે માનવાનું કારણ કૃપાળુ દેવને એ છે કે વિતરાગ છે એ તો જવાબ નહીં દે. સિદ્ધાલયમાં અનંત સિદ્ધો છે, સૌથી તો આગળ ઊંચું પદ કોઈ છે જ નહીં આત્માનું, સિદ્ધ પદથી તો. પણ સંસારી જીવોને તો એ કઈ કામમાં નથી આવતા, કામના નથી રહ્યા, ન તો એમને વાણી છે, ન તો એમના દર્શન થાય અહીંયા. ત્યારે એ જ માર્ગમાં જે નીચામાં નીચું પદ છે એ સત્પુરુષનું છે, અને એ બધું બધું કામમાં એ આવે છે. કેમ કે પૂછો ત્યારે જવાબ દે છે. થોડી તમારે એના માટે જંગલમાં જવું ન પડે, તમે શાક માર્કેટ શાક લેવા જાઓ અને એના કરતા સસ્તા ભાવમાં તમારા ઘરે આવીને કોઈ પૂતલો આવીને ઉતારી જાય, હું તમને ભાવ પૂછ્યા આવે કે આ પૂછ્યા આવે, દૂધી 10 રૂપિયા કિલો, હું તમને ઘરે બેઠા 8 રૂપિયા કિલો આપું છું, પછી તમારે શું જોયું છે, વધારે શું માગો એ કહો. આ એટલા માટે એમનો વધારે ઉપકાર માન્યો છે કૃપાળુદેવે, જે કલમ ચલાવી છે એનું કારણ એ છે. મુનિઓનો સત્સંગ કરવો હોય તો જંગલમાં જવું પડે, ભૂખ તરસ વેઠીને હે ગોતવા પડે, અને જડે ને નોય જડે, અને જાવ ત્યારે નોય બોલે પાછા. એ તો ગમે એવો મોટો રાજા મહારાજા કિંગ લોર્ડ એમ્પરર આવે એમને ન બોલવું જ ન બોલે, હું તો મારા ધ્યાનમાં છું. આંખ ઊંચી કરીને સામુ ન જોવે, બેવું હોય તો બેહો, હલતા થવું હોય તો હલતા થાવ. ખોટું લગાડે એનો કામ આવે, કાં તો સામું જોતા નથી આપણે ગયા તો આવો આવજો કહેતા નથી, એ તો વિતરાક છે. સત્પુરુષમાં એ તો ફેર છે, એમને જેટલો કઈ રાગ રહ્યો છે તો એમને એના પ્રમાણમાં કરુણા પણ વિશેષ છે બીજા જીવો ઉપર, બીજાની દરકાર કરે છે. એમના પક્ષે શું થાય છે એ તારે જોવાનું કારણ નથી, તને શું થાય છે એ તારે જોવાનું કારણ છે. એમને રાગ એમને નુકસાન કરે કે ન કરે એમ કે છે, તો કે એ તારે જોવાનું નથી. એમને જેટલો રાગ રહ્યો તો તમારી સાથે વાત કરે છે ને, એટલું એમને નુકસાન ખરું કે નહીં, તો કે એ તારું કામ નથી. તું તારો ગોળ ચોરી લે, તારે 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 ગોળ જોતો હતો તારો ગોળ ચોરી લે, તું તારું કામ કરી લે. બહુ બહુ સરસ ચર્ચા થતી ગુરુદેવ સાથે. ગુરુદેવ શું કે, મહાવિદ્ય ક્ષેત્રમાં હતા, તીર્થંકરના સત્સંગમાં જતા હતા, સમુદ્ર સ્વામીના સમર્થનમાં જતા હતા પોતે, અને એવું ધર્મમય વાતાવરણ, એવું ધર્મમય વાતાવરણ. ઘરમાં પણ એમની રાણી સમ્યક દ્રષ્ટિ હતી, ત્રણ રાણીમાંથી એક રાણી સમ્યક દ્રષ્ટિ હતી. ઘરમાં બહુ સારું વાતાવરણ, બહારે બહુ સારું વાતાવરણ, બધું ધર્મમય. મિત્રો પણ બધા ધાર્મિક મિત્રો, આજે બેન ફ્રેન્ડ બધા જે મિત્રો હતા એ બધા ધાર્મિક મિત્રો જ હતા બધા. સત્સંગ ભરપૂર હતો ઘરમાં, બહાર બધે ખૂબ સત્સંગ હતો સરસ. તો ભૂલ કરીને અહીં આવી આવ્યા, શું કીધું, ભૂલ થઈ અને અહીં આવી આવ્યા, વખાના મારે આવ્યા છે એમ કે. શું કે, વખાના મારે આવ્યા છે એટલે વખત ના મારે આવ્યા છે, વખત વખત ના મારે આવ્યા છે, એવો વખત આવ્યો અમારો, નબળો વખત આવ્યો એમ. શું કે, સાંભળનાર મુમુખ સૌ બધા શું કે, એ કઈ વાત નહીં, અમારા નસીબે તમે આવ્યા, નહીતર આવા તમને કોણ સમજાવત. એ કઈ અમારે ભૂલ ભૂલ કઈ સાંભળવી નથી, અમે તો તમે આવ્યા એટલે રાજી ના રેડ, તમે ભલે કરાજી થાવ. હા, વનની મારી કોયલ ક્યાં જાય એમ કે, કોયલ તો વન મારી, અહીંયા એને કોક મારે તો જાય ક્યાં બિચારી. કૃપાળુ દેવ એમ કે છે કે અમારે તો સત્સંગ જોઈએ છે ને કોઈ સત્સંગી મળતા નથી, જવું ક્યાં એમ કે છે. એવી રીતે વાત લીધી છે, વાત તો જે છે એ છે પણ બે નો દ્રષ્ટિકોણ જુદો છે. અને મુમુક્ષુ પણ સ્વાર્થી જ હોય છે, એ સ્વાર્થ સિવાય બીજું કઈ જોતા નથી. એ તમારે તો થોડું વહેલું મોડું થશે, બીજું શું ફેર પડવાનું, પણ અમારું તો કામ થઈ ગયું. તમે તો વહેલા મોડા જ્યાં જવાના છો ત્યાં જવાના જ છો, તમારું નક્કી થઈ ગયેલું છે. હે, જે લાભ થયો તો હાચો અમને થયો ને, એમાં જોવે છે એ તો. એટલે પોતાના સ્વાર્થ આડે બીજું કઈ દેખાય નહીં, દેખાય ન દેખાય. શું કીધું, પરદ્રવ્યના સંયોગના વ્યવચ્છેદ કરીને આ કરવાનું કામ છે. જ્ઞાનમાં પ્રતિબિંબ પડે એનો વાંધો નથી, પણ એની સાથે તારે કાંઈ લેવા દેવા નથી એમ કરીને ગૌણ કરી જાય, એનો વ્યવચ્છેદ કરો, છેદી નાખવો, જોવું નહીં, જોયું ન જોયું કરી નાખવું એમ કહે છે. કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતા, કેવળ જ્ઞાનનો જ અનુભવ કરવામાં આવતા. આત્મા તો સર્વતઃ એટલે ચારે બાજુથી અથવા બધી બાજુથી એક વિજ્ઞાન ઘનપણાને લીધે એમાં તો જ્ઞાનનું સામર્થ્ય ઠાસી ઠાસીને ભરેલું છે. સમય નહીં એટલું ભર્યું છે. કેટલું આત્મામાં જ્ઞાન કેટલું? તો કે સમય નહીં એટલું. તો કે સુખ? તો કે સુખ એટલું જ છે. જેટલું જ્ઞાન છે એટલું સુખ છે. અને સમાતું નથી એટલે પ્રદેશે પ્રદેશેથી એનો પ્રવાહ બહાર વયા જ કરે છે, વયા જ કરે છે અને વયા જ કરે છે અને વયા જ કરશે અનંતકાલ સુધી. એ જ્ઞાન પ્રવાહિત રહેશે તો પણ એ જ્ઞાન એટલું ને એટલું અનંત છે, એ અનંત જ રહેવાનું છે. જેવું જ્ઞાનનું છે એવું જ સુખનું છે. શું છે? જેવું જ્ઞાનનું છે એવું સુખનું છે. આમ તો ખરેખર કોઈ પણ જીવને મારામાં આટલું બધું સુખ ભર્યું છે ને એ વાતનો રાજીપો આવી જવો
જોઈએ.
જેમ દરિદ્રીને એમ કોઈ તારા ઘરમાં અઢળ દોલત દાટેલી છે, રાજી થઈ જાય કે ન થઈ જાય, તો આ સાંભળીને કેમ જીવ નથી થતો? કે વિશ્વાસ નથી. શું છે? જળ વિષયમાં પર વિષયમાં સુખ છે એનો વિશ્વાસ છે અને આત્મામાં સુખ છે એનો વિશ્વાસ નથી. નહીં તો રાજી થઈ જાય. આત્મામાં અનંત સુખ છે એમ કે ને ત્યારે એમ લાગે કે લોટરી લાગી. આ તો દરિદ્રીને ઘરમાંથી નીકળી લોટરી જ લાગી કહેવાય ને. લોટરી નો શું વગર મને તે મળે એનું નામ લોટરી. પરસેવો પાડીને મળે એને કઈ લોટરી નો કહેવાય ને. એવું છે. અનંત અનંત સુખ પ્રદેશે પ્રદેશે. આત્માનો એક એક પ્રદેશ એટલે અનંત સુખથી ભરેલા ઓરડા ગોડાઉનો. એક એક પ્રદેશ એક એક ગોડાઉન છે પણ બધામાં અનંત 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 સુખ ભરેલું છે. એનો કેટલો રાજીપો થવો જોઈએ અને એની કેટલી હોંફ ચડવી જોઈએ. જો ખરેખર એમ હોય તો છે ખરેખર એમ જ પછી મને કોણ દુઃખી કરી શકે એ કહો છો? કેમ કે ત્યાં જ્યાં મારું સુખ છે ત્યાં કોઈની પહોંચ નથી. એ સુખમાં વિક્ષેપ પાડવામાં બાધા કરવામાં કોઈને પહોંચ જ નથી. એવી વાત છે. એટલે એનું અવલંબન લે એના દુઃખ કાયમ માટે ને ગયા. એનું જેનું એનું અવલંબન લે એટલે એના દુઃખ કાયમ માટે ને ગયા. આમ તો શું છે, દરેક જીવની પર્યાયમાં જ્ઞાન અને રાગ બે ચારિત્ર ગુણ ને જ્ઞાન ગુણ પરિણમે છે. જ્ઞાન ને રાગ બે પરિણમે. જીવ રાગને અવલંબીને દુઃખી થાય છે, જ્ઞાનને અવલંબે તો સુખી થઈ જાય. કેમ કે જ્ઞાનને સુખ અભેદ છે. આટલી જ વાત છે. રાગ તે હું રાગી એ અવલંબનમાં ચાલે છે આખું પરિણામ એટલે દુઃખી થાય છે. તો જ્ઞાન તો બાજુમાં જ છે. રાગ છે એમ ખબર કોને પડી ગઈ જ્ઞાનને? જ્ઞાન તે હું એમ લે એટલે સુખી થઈ જાય. હા બે ને ચાલે છે અવલંબનમાં. બે ને ફરક છે, ચાલે છે તો બે ને ફરક છે અવલંબનમાં જ છે. જ્ઞાનીને રાગ નથી એવું તો નથી, અવલંબન નથી. અને અજ્ઞાનીને જ્ઞાન નથી એવું નથી. અવલંબનમાં ફેરશે. આટલી જ વાત છે, અંદર રમત તો આટલી જ છે. એમ માર્ગ તો સહેલો કરેલો છે. એક વિજ્ઞાન ઘનપણા ને લીધે જ્ઞાન પણ સ્વાદમાં આવે છે. આત્મા જેટલો જ્ઞાનમય પણ સ્વાદમાં આવે છે, અને એ જ્ઞાન ઘનમાં કોઈનો પ્રવેશ નથી. પ્રગટ વેદન થી અનુભવ ગોચર હોય છે, એટલે પછી કઈ તકલીફ થવાનું કોઈ કારણ રહેતું નથી. અને નહીતર ક્યાંય સમાધાન થાય એવું નથી, અને ક્યાંય શાંતિ થાય એવું નથી. સમાધાન ન થાય તો શાંતિ થાય નહીં, એવી ખરાબ પરિસ્થિતિ ઊભી રહેશે. ટીકા અહીંયા પૂરી થાય છે. ભાવાર્થ આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં.